నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కొంకుందాచార్య రచిత సమయసార్, ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ અને એના ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનો, એ દ્વારા આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કર્તા કર્મ અધિકારની ગાથા 80, 81 અને 82 એનો સ્વાધ્યાય ચાલે છે. પૂજ્ય ગુરુદેવે આ ગાથાઓ ઉપર જે પ્રવચનો આપ્યા એના અંશો આપણે કરી રહ્યા છીએ. એમાંના ઘણા અંશો આપણે કર્યા છે. હવે કેટલાક અંશ અહીંયા છેલ્લે જે બાકી રહ્યા છે એને લઈએ. મૂળ ગાથાને ફરીથી ફેર યાદ કરી લઈએ એટલે અઘરું ના પડે. મૂળ ગાથામાં 80, 81 અને 82 એમાં એ વાત આવી કે જીવના પરિણામ, એટલે કે અહીંયા અજ્ઞાન અવસ્થામાં જીવ જે પરિણામ કરે છે તે રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ એવા જે પરિણામ તે જીવના પરિણામ, અને પુદ્ગળ પરિણામ એટલે કે જે દ્રવ્ય કર્મ બંધાય છે તે 148 પ્રકારની દ્રવ્ય કર્મની જળ કર્મની પ્રકૃતિઓ. એ કર્મની પ્રકૃતિઓ એટલે કે એ જળ કર્મને અને આ વિભાવ ભાવે થતા જીવના પરિણામને પરસ્પર નિમિત્ત નૈમિતિક સંબંધ છે, પણ બંને વચ્ચે કર્તા કર્મપણાનો સંબંધ નથી. કોઈને એમ લાગે કે આની શું જરૂર. આની જરૂર એટલા માટે પડી કે અગાઉ ગાથા 76, 77, 78માં જીવના પરિણામ શુદ્ધ છે, નિર્મળ છે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના પરિણામ એ જીવના પરિણામ, એટલે કે ત્યાં જે જીવ લેવામાં આવ્યો એ જીવ સિદ્ધ સમાન શુદ્ધ જીવ, જે શુદ્ધ નયનો વિષય એવો ભગવાન આત્મા એને લઈને વાત કરવામાં આવી કે એવા ભગવાન આત્માને એમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એ રાગ દ્વેષના ભાવ કરે. એટલે એના પરિણામ તો શુદ્ધ જ પરિણામ છે અને એ ઉદગળની અંદર પરદ્રવ્યમાં કંઈ કાર્ય કરતો નથી. એ જ પ્રમાણે પુદ્ગળ દ્રવ્ય છે એ જીવની અંદર કંઈ કાર્ય કરતું નથી, જીવની કોઈ પર્યાયને ઉપજાવતું નથી. એ બધી વાત આપણે સમજ્યા હતા. એટલે પ્રશ્ન અહીંયા સ્વાભાવિક રીતે એવો થાય કે એ તો વાત બરાબર કે શુદ્ધ જીવની અપેક્ષાએ તમે જે કહ્યું એ તો વાત બરાબર છે, પણ જ્યારે વિભાવ પરિણમન જીવને થઈ રહ્યા છે, એ અજ્ઞાન અવસ્થામાં છે ત્યારે, તો એ વખતે એવા વિભાવ પરિણમન થવાનું કારણ પેલા કર્મ ખરા કે નહીં, જળ કર્મ દ્રવ્ય કર્મ છે એ હોઈ શકે કે નહીં. અને બીજી વાત કે આપણે એક માન્યતા રૂપે પ્રચલિત છે કે જીવ કર્મ બાંધે છે, એટલે જીવ એ પુદ્ગળો કર્મને બાંધનારો છે, તો પછી જીવ એમાં કંઈ કરે છે કે નથી કરતો. એટલે બંને પ્રશ્નના ઉત્તર રૂપે આ ગાથા 80, 81 અને 82 કહેવામાં આવી અને એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે જીવના વિભાવ ભાવના પરિણામ, વિકારી પરિણામ, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ નો કષાય રૂપે પરિણમન, આ બધા જે પરિણામ થાય છે કે જેને કારણે આશ્રવ થાય છે અને બંધ પડે છે, એટલે કે ભાવ બંધ પડે છે અને પછી એના નિમિત્તે જળ કર્મનો બંધ પડે છે, દ્રવ્ય કર્મનો બંધ પડે છે. પણ એમ નથી કે એ જીવ પેલા જળ કર્મને બાંધે છે, પણ જ્યારે જીવના આવા પરિણામ છે તો એવા પરિણામનું નિમિત્ત પામીને પેલા જળ કર્મ બંધાય છે, એટલે કે દ્રવ્ય કર્મની 148 પ્રકારની પ્રકૃતિ બંધાય છે. એ સ્વયં પુદ્ગળનું પોતાનું જ કાર્ય છે, એ કારણે રજકણોનું પોતાનું જ એ કાર્ય છે, એટલે એ પોતે પોતામાં કામ કરે છે, કે કરતા થઈ અને પોતાનું કાર્ય કરે છે અને કર્મરૂપે બંધાય છે. માત્ર એ વખતે જીવના ભાવ છે એ એમને માટે નિમિત્ત કારણ છે. એ જ પ્રકારે જીવને જે વિભાવ ભાવ થાય છે, વિકારી ભાવ થાય છે, રાગ થાય છે, દ્વેષ થાય છે, શુભ ભાવ પણ થાય છે, અશુભ ભાવ પણ થાય છે, તો એવા અશુભ ભાવ કરાવનારું કોઈ કર્મ નથી. કોઈ કર્મ એવા અશુભ ભાવ કરાવતું નથી. કર્મ પોતે કરતા થઈ અને જીવને એવા વિકારી ભાવ કરાવે એ માન્યતા મિથ્યા છે, ખોટી છે. એટલે કર્મ જીવની અંદર કંઈ કરતું નથી, જીવના શુદ્ધ પરિણામમાં પણ કંઈ કરતું નથી અને આવા વિકારી પરિણામની અંદર પણ કંઈ કરતું નથી. માત્ર એનું નિમિત્ત પામીને, એટલે કે જે જળ કર્મ છે એના ઉદયો વર્તે છે, સંયોગો આવે છે, પ્રતિકૂળતા અનુકૂળતા જે કંઈ છે તે એનું નિમિત્ત પામીને આ જીવ અજ્ઞાન અવસ્થામાં રાગ દ્વેષના ભાવ કરે છે. પણ એ જીવનું કર્મ છે, એ જીવનું કાર્ય છે, એમાં પેલા જળ કર્મો કંઈ કરતા નથી. આટલી સ્પષ્ટ વાત આપણને સમજાવી દીધી. હવે એના સંબંધી ઘણી બધી વાત બીજી પણ આપણે લીધી, બે દિવસથી આપણે એ જ કરી રહ્યા છીએ. હવે કેટલીક વાત બાકી જે રહી છે, પૂજ્ય ગુરુદેવે જે કરી છે એમાંથી આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ચોથો, એમાં પાના નંબર 166, પાના નંબર 166 ઉપર અહીંયા ગુરુદેવ કહે છે ઉપરથી શરૂઆતમાં કે જુઓ, જેટલા પ્રમાણમાં રાગ કરે તેટલા પ્રમાણમાં કર્મ બંધાય, છતાં રાગ કર્મની અવસ્થાનો કરતા નથી. રાગ જેટલો થાય એટલા પ્રમાણમાં કર્મ બંધાય, એટલા પ્રમાણમાં કર્મની પ્રકૃતિઓ બંધાય, તે છતાંય એ રાગ કરતા થઈ અને કર્મ બાંધતો નથી. આ વાતને બરાબર પકડવાની છે, કેમ કે પ્રશ્ન થવાનો જ છે. સ્થિતિ બંધ થાય છે, પ્રકૃતિ બંધ થાય છે, અનુભાગ બંધ છે, પ્રદેશ બંધ છે, ચાર પ્રકારે બંધ પડે છે. આ બધી વાત આપણે જાણીએ છીએ. અને જેવા તીવ્રતાથી રાગ થાય છે એ પ્રમાણે એના સ્થિતિ બંધ અનુભાગ થાય છે એ પણ આપણે જાણીએ છીએ. એટલે સ્વાભાવિક પ્રશ્ન થાય કે જેટલા પ્રમાણમાં રાગ થાય છે એ જ પ્રમાણે પેલા જળ કર્મ બંધાય છે, છતાં પણ તમે એનો કરતા એ રાગને કેમ કહેતા નથી? એટલા માટે અહીંયા સ્પષ્ટતા કરી છે કે રાગ થાય છે એટલા પ્રમાણમાં જ એ જળ કર્મો એ રીતે વધારે કે ઓછા પૂતગળો ભેગા થાય છે, એની સ્થિતિ એ પ્રમાણે થાય છે, બધું થાય છે. છતાં પણ એ કાર્ય પૂતગળનું પોતાનું કારમણ રચકણો એ રીતે પરિણમે છે, એ સ્વતંત્ર રીતે પરિણમે છે. એ કારમણ રચકણો છે એ જીવથી તદ્દન જુદું દ્રવ્ય છે. એ કારમણ રચકણો અને જીવ એ બંને વચ્ચે વ્યાપકપણાનો સંબંધ નથી, માટે કરતા કર્મ એવો સંબંધ પણ થતો નથી. એ કારમણ રચકણોને જ્ઞાન કરવાની કોઈ શક્તિ પણ નથી. એનું પરિણમન સ્વતંત્રપણે થયા કરે છે, થયા કરે છે, થયા કરે છે. આ તરફ જીવના જેવા ભાવ છે એવું નિમિત્ત પામીને બંધાય છે, છતાં પણ એ પરિણમન પૂતગળ પરિણમન છે. એમાં જીવ કંઈ કરતો નથી, આત્મા કંઈ કરતો નથી. આત્માના જે વિકારી પરિણામ થયા છે, રાગ દ્વેષના પરિણામ છે, એ એમાં નિમિત્ત કારણ છે. પણ એ પેલા પૂતગળના પરિણમનને કરતો નથી, એનો કરતા થતો નથી. જો પૂતગળની વાત લઈએ તો એક પૂતગળ પરમાણુ છે, એ પરમાણુની અંદર એની શક્તિને કારણે એમાં જે પરિણમન થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે. એને ન તો રોકી શકાય છે કે ન તો એમાં ફેરફાર કરી શકાય છે. સામાન્ય વિજ્ઞાનનો વિચાર કરીએ, સામાન્ય સાયન્સ પ્રમાણે વિચાર કરીએ તો પણ એટમની અંદર આપણે જોઈએ છીએ કે ન્યુટ્રોન છે, ઇલેક્ટ્રોન ને પ્રોટોન છે, અને ન્યુટ્રોનની આસપાસ એ ઇલેક્ટ્રોન ને પ્રોટોન જે ફરે છે એ એમની જે ગતિ છે, જેટલા ઇલેક્ટ્રોન છે એ બધું એ કોઈ કરતું નથી, કોઈએ એસ્ટાબ્લિશ કર્યું નથી, એ માત્ર એને જાણ્યું છે, પણ એ થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે, એને કોઈ કરાવતું નથી. એને ફેક્ટ તરીકે જાણ્યું એટલું જ સાયન્સે કર્યું છે. કઈ સાયન્સ એને એવા ઇલેક્ટ્રોન પ્રોટોનને ફેરવતું નથી, એટલે એ સ્વતંત્ર પરિણામ તો સાયન્સે પણ સિદ્ધ કર્યું છે. આપણે તો એથી વધારે વિશેષ સૂક્ષ્મતાથી વાત જૈન દર્શનની અંદર તો આવે છે કે એવા પૂતગળના પરિણામો સ્વતંત્ર રીતે થઈ રહ્યા છે તો થઈ રહ્યા છે. એક પૂતગળનું પરિણામ સ્વતંત્ર રીતે જે થાય છે તે શુદ્ધ નિર્મળ પરિણામ છે એનું, અને એ પરમાણુઓ ભેગા થાય છે અને સ્કંદ બને છે તો એ વિભાવ પરિણામ છે. જો એક પરમાણુની અંદર આ રીતે પરિણામ થઈ શકતું હોય, ન્યુટ્રોનની આસપાસ ઇલેક્ટ્રોન ફરતા હોય અને એને કોઈ કરાવતું ન હોય, કેટલા કેટલા એવા એટમ અને એ બધા એટમનું એ નિયમન સંચાલન કોણ કરે, કોણ કરાવે, કોણ એને અટકાવે, કોણ કઈ કમણ કરે? આપણે તો એનાથી વધારે સૂક્ષ્મ જઈએ છીએ જૈન દર્શનમાં, કે એ પૂતગળ પરમાણુ જે છે એનું સ્વતંત્ર પરિણામ તો નિર્મળ શુદ્ધ થઈ જ રહ્યું છે. નિર્મળ શુદ્ધ એટલે કે કોઈ એની અંદર કંઈ ફેરફાર કરે નહીં, એક સરખું જે થયા કરે, કે જેમાં જે ગુણ છે એને કારણે જે થતું પરિણામ છે તે શુદ્ધ પરિણામ હોય, જેને કોઈની અપેક્ષા નથી, કોઈ બહારની અપેક્ષા હોતી જ નથી, એ પરિણામ એવું થઈ રહ્યું છે એ તો આપણે સ્વીકારીએ છીએ. તો પછી એ જ રીતે સ્કંદના પરિણામ પણ સ્વતંત્ર રીતે થાય, ભૂતગળ પરમાણુઓ ભેગા થઈ અને જે પરિણામ થાય તે સ્કંદનું પરિણામ છે, એ પણ એવી રીતે થાય. તો પછી એવા કારણ રજકણો છે એનું પણ એ રીતે પરિણામ થાય, એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? એટલે કે કર્મ બંધાય, જડ કર્મની પ્રકૃતિ જે બંધાય છે તે જે 148 પ્રકારની એ થાય તો થાય, એ સ્વતંત્ર રીતે થાય, એ થાય છે એવું એનું બંધાવું થાય છે ત્યારે જીવના જે વિકારી ભાવ, વિકારી પરિણામ જે થઈ રહ્યું છે, રાગ દ્વેષના પરિણામ, એમાં નિમિત્ત કારણ હોય, આટલી જ વાત છે. એટલે એથી કરીને જીવે મૂંઢતા કરીને અજ્ઞાન ભાવે બીજું કંઈ માની લેવાની જરૂર નથી કે હું ક્યાંક કંઈક કરું છું, એ માની લેવાની જરૂર નથી. એટલા માટે અહીંયા સ્પષ્ટતા કરી કે જીવ બીજા પર પદાર્થની અંદર કંઈ કરતો નથી, જે એની સૌથી નજીક છે એવા જે કર્મ, જડ કર્મો, એના કાર્યો પણ જીવ કરતો નથી. વાત અહીંયા એ કહેવી છે, આચાર્ય ભગવાનનું કહેવું એમ છે કે ભાઈ તું ક્યાંય કંઈ બહાર પરમાં કંઈ કરતો નથી, સૌથી નજીક, તારી સૌથી નજીક જે છે તે આ જળ કર્મો અને એના ઉદયો, જળ કર્મના ઉદય રૂપે આપણને આ જે શરીર મળ્યું છે કે જેની સાથે આપણે રહ્યા છીએ, નો કર્મ છે, એને આયુષ્ય છે, એને નામ છે, એનું ગોત્ર છે, આ શરીર છે એની વાત કરીએ તો, અને એ જ પ્રમાણે પેલા ચાર ગાતી કર્મો છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની અને અંતરાય. આ બધા જીવની ખૂબ સમીપમાં રહ્યા હોવા છતાં એ કર્મોની અંદર જીવ કરતા થઈને કંઈ કરતો નથી. તો બહાર બીજા પર પદાર્થોની તો વાત જ ક્યાં રહી? આ ઘર, કપડાં, મકાન, કાર, કોમ્પ્યુટર, એને કરવા વાળો જીવ નથી. એટલે કે જીવ બધેથી કરતાપણે પાછો ફરે છે, અને એ જ રીતે ભોગતાપણે પણ પાછો ફરે છે, કે એક પદાર્થોને કરતો પણ નથી અને એને ભોગવતો પણ નથી, અને એમ જ છે ત્યારે પછી જીવ પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે. એટલે આ આખી ગાથાનું કહેવાનું તાત્પર્ય એટલું જ છે. કરતા ભાવને અહીંયા જીવનો કરતા ભાવ, અજ્ઞાન અવસ્થામાં જે પરમા છે એ કરતા ભાવને દૂર કરવો છે. જીવનું કરતા પણ પોતાના સ્વરૂપમાં કરતા પણ છે, પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, એ સિવાય અન્ય ભાવનો એ કરતા છે જ નહીં. આ રાગ દ્વેષના પરિણામ થાય છે તે પણ ક્ષણિક પરિણામો છે, એને અજ્ઞાન અવસ્થામાં જીવ પોતાના માને છે, પોતાનું કાર્ય સમજે છે, જીવના છે એમ છે. પણ જ્ઞાની જેને ભેદ જ્ઞાન થયું છે એ તો સમજે છે કે એ ભાવ, વિકારી પરિણામ જે થયા રાગ દ્વેષના, એ ભાવ મારા નથી, કેમ કે હું તો ત્રિકાળ જ્ઞાયક, નાયક નાયક, શુદ્ધ ભગવાન આત્મા, સિદ્ધ સમાન છું, મારામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે મને એવા પરિણામ થાય. એટલે એ તો એનાથી અલિપ્ત છે અને એની તો શ્રદ્ધા સમ્યક છે. પણ અજ્ઞાનીને આ જયારે શ્રદ્ધા છે કે એ રાગ દ્વેષના પરિણામનો કરતા પોતે છે, ત્યારે પણ એ રાગદેશના પરિણામ કરવા વાળો એ છે એવી એની માન્યતા છે, ત્યારે પણ એ પેલા પૂતગળ કર્મની અંદર તો કંઈ કરતો નથી, એનો તો કરતા થતો નથી. અને એ જ રીતે એ રાગદેશના ભાવ થાય છે તે ભાવ કોઈ કર્મ કરાવતું નથી, કોઈ કર્મમાં એવી તાકાત નથી કે જીવને રાગદેશના ભાવ કરાવે. હિન્દુમાં માન્યતા છે કે ભગવાન બધું કરે, ભગવાનની ઈચ્છા વગર પાંદડું પણ ચાલે નહીં, ભગવાન બધું નિયમન કરે, ભગવાન ભગવાન ભગવાન. અને અહીંયા જૈનોમાં એવી માન્યતા અજ્ઞાનને કારણે વર્તી રહી છે, અભ્યાસ નથી, શાસ્ત્રના અભ્યાસ નથી, સમજ નથી, એટલે એવી માન્યતા વર્તી રહી છે કે આ બધા કર્મને કારણે આ બધું થઈ રહ્યું છે, કર્મને કારણે થાય છે. ના પ્રભુ, એમ નથી. કર્મ તમારી અવસ્થામાં કંઈ ફેરફાર કરતું નથી, તમને કંઈ કરતું નથી. તમે એટલે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી નાયક 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 એ તમે વિભાવ ભાવે પરિણમન કરો છો તો એમાં પણ કંઈ કરતું નથી, શુદ્ધ ભાવે પરિણમન કરો છો એમાં તો કંઈ કરતું નથી, પણ વિભાવ ભાવે તમારું પરિણમન થાય છે એની અંદર પણ કંઈ કર્મનું કરવાપણું છે જ નહીં. માત્ર એ કર્મના ઉદયને કારણે જે સંયોગો સર્જાય છે એમાં તમે ઇષ્ટ બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિ કરો છો કે આ સારું છે આ ખરાબ છે, આ અનુકૂળ છે આ પ્રતિકૂળ છે, એવી બુદ્ધિ કરીને તમે રાગદ્વેષના ભાવે પરિણમો છો. એ તમારો પ્રમાદ છે, જીવનો પ્રમાદ છે, એ જીવનું અજ્ઞાન છે, જીવનું મિથ્યાત્વ છે, પેલા કર્મને કારણે એ થતું નથી. જો જીવ પોતે પોતાના જેવા સ્વરૂપ છે એવા સ્વરૂપને સ્મરણમાં લઈ એનું લક્ષ કરી અને એ તરફ વળી જાય, પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ વળી જાય, તો જીવને ક્યારેય વિભાવ ભાવ થતા જ નથી, વિકારી પરિણામો થતા જ નથી. આ તાત્પર્ય છે. એટલે અહીંયા જ્યારે આપણે એમ કહીએ કે જેટલા પ્રમાણમાં રાગ કરે તેટલા પ્રમાણમાં કર્મ બંધાય, છતાં પણ રાગ છે તે કર્મની અવસ્થાનો કરતા બિલકુલ નથી. ગુરુદેવે તો બહુ સરસ રીતે એ વાત સમજાવી છે કે પૂતગળના કાર્યો જીવ ક્યાંથી કરે. આ આંગળી ઊંચી થાય, આ હાથ ઊંચો થાય, હાથ પગ ચાલે છે, એ બધું શું છે? એ પૂતગળ છે. અને એ પૂતગળની એવી જે પર્યાય, એવી જે અવસ્થાઓ જે જાત જાતની થાય એમાં એનો કરતા પૂતગળ જ હોય, બીજું કંઈ હોય નહીં. આ જળ કર્મો છે એ પણ પૂતગળ જ છે, એ કારમણ રચકણો, એના કાર્યો ક્યાંથી જીવ કરે? આંગળી ઊંચી નીચી થાય તે એની પોતાની પર્યાયથી થાય છે, એમાં વિકલ્પ નિમિત્ત છે. વિકલ્પ નિમિત્ત છે એટલે કે જીવને એવો વિકલ્પ આવ્યો કે હાથ ઊંચો કરો, એ નિમિત્ત છે. પણ એ વિકલ્પ, એ નિમિત્તના કારણે એ કંઈ હાથ ઊંચો નીચો થાય, એ કાર્ય થાય એમ થતું જ નથી. જળના કાર્ય જળ પોતે જ કરે છે. આ વાતને બેસાડવી જ પડશે, એના વિના ધર્મની શરૂઆત થશે નહીં. જ્યાં સુધી એને એમ કરતા ભાવ છે કે શરીરના કામો હું કરું છું, ત્યાં સુધી એ શરીર રૂપે જ પોતે પોતાને જુએ છે. શરીર રૂપે જોતો જીવ, પોતાને શરીર રૂપે માનતો શ્રદ્ધતો એવો જીવ પોતાના સ્વરૂપથી અજાણ છે અને પોતાના સ્વરૂપનું લક્ષ કરી શકતો જ નથી. એને એ માન્યતા ત્યાગીને પોતે સિદ્ધ સમાન શુદ્ધ નાયક છે એ વાતને પકડવી પડશે. ધર્મની શરૂઆત જે છે તે સિદ્ધાંતના પાયા ઉપર થાય છે. સિદ્ધાંત છે કે બે દ્રવ્ય જુદા છે, સ્વતંત્ર છે, પોતપોતાના કાર્ય કરે છે અને સ્વતંત્ર એનું શુદ્ધ નિર્મળ પરિણમન જ હોય છે. અને એવા સ્વતંત્ર પરિણમન, શુદ્ધ નિર્મળ પરિણમન ન થાય તો જગતમાં છ પ્રકારના દ્રવ્યો છે તેમાં મોટી ભેળસેળ ગરબડ થઈ જાય અને એનું અસ્તિત્વ રહે જ નહીં કે અસ્તિત્વ ગુમાવી દે. એટલે એકબીજાના કાર્યો કરે નહીં એ સિદ્ધાંત તો બરાબર જ છે, તો પછી જીવનું શું કાર્ય છે એને સમજવું જ પડે અને જીવ કેવો છે એના સ્વરૂપને સમજવું પડે. આ મૂળ વાત, આ બેઝ, આ પાયો, અને એના આધાર ઉપર જ પછી ધર્મની શરૂઆત. એટલે હું ભગવાન આત્મા ત્રિકાળી નાયક 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 જ્ઞાન કરવા સિવાય બીજું કંઈ કરતો નથી, હું એક તણખલાના બે ટુકડા પણ કરતો નથી, હું કંઈ કરતો નથી, હું કરતા નથી, માત્ર જોનારો છું, હું ભોગવનારો નથી, હું માત્ર જાણવા વાળો છું. આવી વાતની દ્રઢતા કરી અને ધર્મની શરૂઆત થાય છે. એટલે જ્યારે જ્યારે આપણે સ્વાધ્યાય કરીએ, જ્યાં આત્માની વાત આવે અને આત્માની સિદ્ધાંતની વાત આવે, એ જગ્યાએ આપણે પોતાની જાતને મૂકી અને આગળ વધવાનું છે કે હું ભગવાન આત્મા, મારા સ્વરૂપ નો કરતા છું, મારા સ્વરૂપનો ભોગવનારો ભોગતા છું, મારું શુદ્ધ સ્વરૂપ નિર્મળ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એનો જ હું કરતા ભોગતા સ્વામી છું. હું પર પદાર્થનો સ્વામી નથી, પર પદાર્થમાં કંઈ કરતો નથી, પર પદાર્થમાં વ્યાપતો નથી. એટલે આ જળ કર્મો છે એમાં પણ હું વ્યાપતો નથી, હું જળ કર્મોનો સ્વામી નથી, એને ભોગવતો પણ નથી, એને કરતો પણ નથી. એના પરિણામ જે થાય છે એનો માત્ર જાણનારો છું. આટલી વાતને આપણે પકડવાની છે. લોકો માને છે કે અમે દેશ સેવાના કામ કરીએ છીએ, સમાજને સુધારી દઈએ છીએ, કુટુંબને ઊંચું લાવીએ છીએ, પણ એ બધું કોણ કરે ભાઈ? તને ખબર નથી કે જીવ કરતા થઈને કદાચિત પોતાના વિકારી પરિણામને કરે, એટલે અજ્ઞાન ભાવે એ પોતે પોતાના વિકારી પરિણામોને કરે, પણ પરનો તો એ બિલકુલ કરતા થઈ શકતો નથી. અજ્ઞાન અવસ્થામાં પણ એ તો પરનો તો કરતા થઈ શકતો નથી. અજ્ઞાની વિકારી પરિણામ તે મારું કાર્ય એમ એ માને, છતાં પણ એ પરના કાર્ય તો કરી શકતો જ નથી. રાગ દ્વેષ ક્રોધ માન માયાના પરિણામ પોતાના છે એવું અજ્ઞાન અવસ્થામાં એ માને, પણ પરના કાર્ય તો ક્યારેય એ કરી શકે નહીં, પરનો કરતા તો થઈ શકે નહીં. જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી પોતાના વિકારી ભાવનો જીવ કરતા થાય છે, હોય છે. અજ્ઞાન અવસ્થાની અંદર એ જે ભાવ થયા છે તેવા ભાવનો જીવને કરતા કહેવાય, એ એનું અશુદ્ધ ઉપાદાન ક્ષણિક છે અને ક્ષણિક પર્યાય છે. પણ અહીંયા તો વાત એ કરવી છે કે એ વખતે પણ એ પેલા જડ કર્મના પરિણામ તો કરતો નથી. અહીંયા વિકારી ભાવ જે છે એ જીવના છે એમ અહીંયા લેવામાં આવ્યું છે, એ વાત કરી છે. અને પછી એને એ રીતે લઈ અને પછી આગળ તો પછી એ જ્ઞાન ભાવને સિદ્ધ કરવો છે. અત્યારે તો આ વિકારી પરિણામ જીવના છે એમ, એટલે કે અજ્ઞાન અવસ્થામાં જીવને એવા પરિણામ છે, અને ત્યારે પણ એ પૂદગળ પરિણામનો કરતા થતો નથી, જડ પરિણામનો કરતા થતો નથી, એ વાતને અહીંયા તો સમજાવી છે. શુદ્ધ નિશ્ચય નહીંથી ભગવાન આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, એને એવા વિકારી પરિણામો થઈ શકે નહીં, કેમ કે એનામાં એવા કોઈ ગુણ નથી. સિદ્ધને એવા પરિણામ થતા નથી એટલે આત્માને એવા પરિણામ હોય નહીં, એ વાત આપણે બરાબર સમજ્યા છીએ. નીચે અહીંયા કહે છે ચોથા પેરેગ્રાફમાં કે પરનો કરતા આત્મા નથી, વળી રાગનો કરતા જે પોતાને માને તે પણ વાસ્તવમાં જૈન નથી. જો સ્પષ્ટતા કરી છે, રાગનો કરતા અજ્ઞાન અવસ્થામાં જીવ થાય છે એ એની અજ્ઞાન અવસ્થા છે. બાળક પોતે ગમે તે માને, નાનું બાળક જે છે 2 વર્ષનું ગમે તે કંઈ પણ બોલતું હોય તો આપણે સમજીએ છીએ કે એ બિચારાને કંઈ જ્ઞાન નથી એટલે તો બોલે. એના માતા પિતાને એમ કે હું તમારા પપ્પા, તો આપણે સમજીએ છીએ, અસવામાં કાઢી નાખીએ છીએ. એથી કંઈ એના પપ્પાનો પપ્પા થઈ જતો નથી, એના પપ્પાનો ડેડ થઈ જતો નથી. એટલે અજ્ઞાન અવસ્થામાં જીવ એમ માને, એવો માનવા વાળો થાય, પણ પછી એ અજ્ઞાન અવસ્થામાં જ રહ્યા કરે ને એમ જ માન્યા કરે તો પછી એને જૈન કેવી રીતે કહેવાય? એમાં જૈનપણું શું છે? વાણિયાને ઘેરે જન્મ્યું એટલે જૈન કહેવાય? એટલા માટે અહીંયા વાત કરી છે ગુરુદેવે કે જે પોતાને હજી એમ માને કે હું રાગનો કરતા છું, એને તો જીનેશ્વર ભગવાનની વાણીને સાંભળી જ નથી, આત્મસાત કરવાની તો વાત જ પછી રહી. પરનો કરતા આત્મા નથી અને વળી રાગનો કરતા જે પોતાને માને તે ખરેખર વાસ્તવમાં જૈન નથી. જે રાગનો કરતા પોતાને માને તે મિથ્યા દ્રષ્ટિ છે, જૈન નથી. ધર્મી જૈન તો આનંદનો કરતા થઈને આનંદને ભોગવે, આનંદને અનુભવે, પોતાના સ્વરૂપમાંથી અવ્યાબાદ આનંદ આવે છે એનું લક્ષ કરી એને ભોગવે એનો કરતા થાય છે. પોતાના સ્વરૂપનો સ્વભાવ ભાવનો કરતા થઈ અને એનો આનંદને ભોગવે છે એ જૈન છે. જૈન કઈ સંપ્રદાયમાં નથી, જૈન પણ સંપ્રદાય રૂપે નથી, વસ્તુનું સ્વરૂપ જૈન છે. જીનેશ્વર ભગવાને જે વાત કરી છે એનો જેને સ્વીકાર છે એ જૈન છે. જીનેશ્વર ભગવાનની વાતનો જેને સ્વીકાર જ નથી એ જૈન ક્યાંનો? જીનેશ્વર ભગવાનની વાતને સમજ્યા વગર માત્ર ઉપવાસ આદિ કર્યા કરે એટલે જૈન નથી થવાતું. જીનેશ્વર ભગવાને જે રીતે પુરુષાર્થ કર્યો છે એવા પુરુષાર્થને સમજી અને એવા પુરુષાર્થ તરફ જે વળે છે એ જૈન છે. સમ્યક દર્શન વિના એવો પુરુષાર્થ થાય ક્યાંથી? અને સમ્યક દર્શન એટલે સમ્યક સાચી શ્રદ્ધા એ સિદ્ધાંતને સમજ્યા વિના થશે કેવી રીતે? મૂળ વાતને પકડ્યા વિના સાચી શ્રદ્ધા થશે કેવી રીતે? રાગનો પોતે કરતા થઈ, ક્રોધ માન માયા લોભ આદિનો કરતા થઈ અને પૂરું જીવન કરી નાખશે તો પછી પોતાના સ્વરૂપને જાણશે કેવી રીતે? અને સ્વરૂપને જાણતો નથી, સ્વરૂપનો અનુભવ કર્યો નથી, એને સમ્યક દર્શન નથી, સમજીત નથી, સાચી શ્રદ્ધા નથી, તો પછી પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરશે કેવી રીતે? એટલે એ તો મિથ્યાત્વ સહિત અનાદિનો જેમ રખડે છે એમ રખડ્યા જ કરશે. અહીંયા આગળ પણ કહે છે, પારા નંબર 168 ઉપર બીજી એક વાત લીધી છે, અહીંયા બહુ સરસ વાત છે, જે મૂળ ટીકામાં જે વાત હતી એ વાત લીધી છે કે જેમ માટી વડે જેમ કપડું કરી શકાતું નથી, કેમ કે માટી દ્રવ્ય જુદું છે અને કપડું દ્રવ્ય જુદું છે. બીજા પેરેગ્રાફમાં 168માં પાના ઉપર ટીકાની વાતને અહીંયા સમજાવી છે બહુ સરસ રીતે કે માટી વડે જેમ કપડું કરી શકાતું નથી તેમ પોતાના વિકારી ભાવ વડે પરભાવનું કરાવવું, કર્મબંધનનું કરાવવું અશક્ય છે. માટી જુદું દ્રવ્ય, કપડું જુદું દ્રવ્ય, માટી દ્વારા કપડું બને નહીં, એ રીતે પોતાના વિકારી ભાવ એના વડે પરભાવ બીજાના ભાવ એટલે કે પૂતગળનો ભાવ કરી શકાય નહીં, એટલે કે કર્મનું બંધન કરી શકાય નહીં, એ અશક્ય છે. સ્થૂળ બુદ્ધિવાળાને સમજવું કઠણ પડે, પણ સૂક્ષ્મતાથી જ્યારે જે વિચાર કરી રહ્યા છે એને તો સહેલાઈથી સમજાય. વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ રાગ શુભ ભાવ છે, જે હોંશ કરી ઉત્સાહથી એમાં રોકાઈ રહ્યો છે. જે એટલે જે જીવ વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભ ભાવની અંદર હોંશે હોંશે ઉત્સાહપૂર્વક જે રોકાઈ રહ્યો છે અને શુદ્ધ ભાવમાં જતો નથી, પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરતો નથી, તેને અહીંયા કહે છે કે ભાઈ પૂજાના શબ્દોની ભાષાનો કરતા આત્મા નથી. સૂક્ષ્મ વાતો છે, બહુ શાંતિથી સમજવાની છે. પૂજામાં તમે જે શબ્દો બોલો છો એ શબ્દો શું છે? પૂતગળ છે. અને એ પૂતગળ કે પૂતગળ છે એ ભાષા છે, એ પણ પૂતગળ છે, એનો કરતા આત્મા નથી. તેને શુભ ભાવનો વિકલ્પ છે માટે સ્વાહા ઇત્યાદિ શબ્દો બોલાય છે એમ નથી. એને એ પૂજાના વખતે જે આવે છે ને સ્વાહા બોલાય છે ને, તો એ શબ્દો જે બોલાય છે પૂજાના, તો એનો શુભ વિકલ્પ છે માટે સ્વાહા ઇત્યાદિ શબ્દો બોલાય છે એમ નથી. એટલે બોલાય છે એમ નથી, પણ એ વખતે એ પરમાણુઓ સ્વયં પોતે એ રીતે પરિણમે છે. ભાષા વર્ગણાના પરમાણુઓ, કેટલાકને તો આ ખ્યાલ પણ નહીં હોય કે ભાષા વર્ગણા કારમણ્ય રજકણો આ બધાની પણ ઘણા તો ખબર નથી. પ્રભુ પ્રશ્નોત્તર માળાના બંને ભાગ બરાબર સરખી રીતે પહેલા વાંચી જવા જોઈએ અને બીજો પણ થોડો શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હોવો જોઈએ, તો જ આ સમયસર સમજાશે. કેમ કે બેઝિક વસ્તુઓ જાણતા જ ન હોઈએ તો પછી ક્યાંથી પછી આ ઝીણી ઝીણી સૂક્ષ્મ વાતો સમજાશે. ભાષા વર્ગણા છે એવા પરમાણુઓ છે અને એ પૂતગળ પરમાણુઓ છે, એની આ ભાષા જે થાય છે એ પર્યાય છે. એટલે એ પૂતગળનું કામ છે, પૂતગળના પરિણામ છે એ પર્યાય જે ભાષાની થઈ સ્વાહા, એ પૂતગળના પરિણામ છે. અને એવા પૂતગળના પરિણામ અહીંયા જીવનો સ્વભાવ થયો છે એટલે એ મુક્તિ થયા છે એમ નથી. એ પરિણામો, પૂતગળના પરિણામો એના કારણે થયા છે, એ થવાનું કારણ એનું પોતાનું અને એ પર્યાયના સત્કારકો એના પોતાના. પૂતગળના પરિણામ જીવ કરતો નથી, પૂતગળના પરિણામને જીવ કરતો નથી. એટલે એમ પણ નથી કે જીવનો આ ભાવ છે એને કરે છે એમ નથી, પણ એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે કે અહીંયા જીવના શુભ ભાવના પરિણામ થયા છે, તો એવું નિમિત્ત હોય ત્યારે એવા સ્વાહા આદિ રૂપે એ ભાષા વર્ગણાની પર્યાય થાય, પણ જીવ એને કરતો નથી. કેમ કે એ જીવના એ ભાવ નથી, એ ભાષા વર્ગણાના ભાવ જે છે એ જીવના નથી, ભાષા વર્ગણા જે છે એનું પરિણામ છે એ જીવનું નથી. જીવ જ્ઞાયક છે, જ્ઞાન કરવા વાળો છે, અને ભાષા જે છે એના જે ભાષા વર્ગણાના પરમાણુઓ છે એની પર્યાય જે છે એ બધું અજીવ છે, એ પૂતગળ છે. એટલે તો કહ્યું, શું કહ્યું કે પોતાના જેવા ભાવ હોય એ પ્રમાણે થાય. પેલું માટી છે એમાંથી કપડું ન થાય તો ન થાય, માટીમાં એવા કપડું થાય એવા ગુણ જ નથી તો પછી ક્યાંથી કપડું થાય. બે દ્રવ્ય તદ્દન ભિન્ન છે. એવી રીતે જીવના ભાવ જે છે, ચેતનના ભાવ છે, એના દ્વારા આ ભાષા વર્ગના ના પરમાણુનું પરિણમન થાય એ ક્યાંથી બને, ન બને. એટલે ઘડાનું ઉદાહરણ એ રીતે લીધું છે કે માટી વડે ઘડો થાય, પણ માટી વડે શું કપડું થાય નથી થતું. તો પછી જીવના ભાવ વડે પેલા સ્વાહા આદિ શબ્દો થાય ન થાય. કેટલું સરસ રીતે ગુરુદેવે સમજાવ્યું છે ભાઈ. એક એક વાત એને સમજવા જેવી છે. ખૂબ શાંતિથી આ બધું વાંચી અને વિચારવા જેવું છે કે હું શું લઈને બેઠો છું. શું કહે છે કે ભાઈ માટી વડે ઘડો થાય તો ન થાય, અરે માટી વડે ઘડો થાય પણ માટી વડે શું કપડું થાય, કપડું ન થાય. ઘડો થાય, ઘડો એ એની પર્યાય છે, એમાં માટી જ વ્યાપે છે પણ કપડું ન થાય. તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ થાય, માટી એનો ભાવ શું, એ માટી નો ભાવ છે એટલે માટી રૂપે જ થાય, એટલે ઘડો થઈ શકે એની પર્યાય થાય. એટલે પોતાના ભાવ વડે પોતાનો ભાવ થાય પણ અન્યનો ભાવ ન થાય, બીજાનો ભાવ ન થાય એટલે કે કપડું ન થાય. એવી રીતે, એવી જ રીતે અહીંયા એ વાત લીધી છે કે જીવ વડે એ જળ કર્મના ભાવ નથી થતા, જળ કર્મ બંધાતા નથી. ગુરુદેવ કહે છે કે માટી વડે ઘડો થાય પણ માટી વડે શું કપડું થાય, ન થાય. તેમ એટલે તેવી રીતે પોતાના ભાવ વડે પોતાનો ભાવ થાય પણ પોતાના ભાવ વડે પરનો ભાવ ન થાય. પેલા અસ્થિથી કહ્યું કે પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાય છે, અને હવે નાસ્તિથી કહ્યું કે પોતાના ભાવ વડે પરનો ભાવ કદી કરી શકાતો નથી. પોતાના ભાવ વડે પોતાનો ભાવ થાય, માટી વડે ઘડો થાય એ એનો પોતાનો ભાવ છે, પણ પોતાના ભાવ વડે બીજાનો પરનો ભાવ ન થાય, માટી વડે કપડું ન થાય. એ જ રીતે જીવને પોતાના ભાવ જે ચેતના છે એવું એનું સ્વરૂપ છે એ વડે એનો પોતાનો ભાવ થાય પણ કર્મનો ભાવ એને ન થાય. જળ કર્મ પૂતગળ છે એના ભાવ એને ન થાય. આંગળી હલે છે એનો કરતા આત્મા નથી, ભાષા બોલતી વેળા હોઠ હલે એનો કરતા આત્મા નથી. એક રજકણની પણ જે સમયે જે પર્યાય થવાની યોગ્યતા છે તે યોગ્યતા એનાથી સ્વતંત્રપણે છે અને સ્વતંત્રપણે થાય છે, એને કોઈની અપેક્ષા નથી. કોઈ પણ દ્રવ્ય એની પર્યાય જ્યારે બદલાય છે ત્યારે એને કોઈ બીજા પર દ્રવ્યની અપેક્ષા હોતી જ નથી. આ સિદ્ધાંત છે. એની પર્યાય જે થવાની એનામાં જે યોગ્યતા છે તે તેનાથી સ્વતંત્રપણે થાય છે, એને આત્મા કરે નહીં. અને ત્રણ કાળમાં આત્મા એવા પરના કાર્યો કરતો નથી, પૂતગળના કાર્યો કરતો નથી. એટલે એનો અર્થ એમ નથી કે અજ્ઞાન અવસ્થામાં જે કંઈ જીવ માને છે એ સાચું છે એમ અર્થ નથી. એ ભલે અજ્ઞાની જીવ પોતાના રાગ વડે રાગને કરે પણ રાગ વડે ભાષા કરે કે આંગળી ગલાવે એમ છે નહીં. પરમાં લેવા દેવાનું કાર્ય થયું તે એને રાગ છે માટે થયું એમ નથી. કોઈને અનાજ આપવાનો શુભરાગ થયો માટે એ ભાવથી બીજાને અનાજ આપી શકાય એમ છે જ નહીં. કેવો દાનની વાત લીધી. તમે માનો છો ને કે હું દાન કરું છું, મેં અનાજ આપ્યું. અમે તો પહેલેથી પ્રભુ એમ જ કહેતા આવ્યા છીએ કે પહેલી તો એક માન્યતા તમારી એ ભૂલ ભરેલી છે કે અનાજ તમારું છે અને તમે બીજાને આપી શકો છો, એ બીજી ભૂલ છે. દાન આપવામાં તો બે ભૂલ થાય છે પ્રભુ. પૈસા મારા છે અને હું પૈસાનું દાન આપું છું તો પૈસા મારા કયા, એ પહેલી ભૂલ. પૂતગળ દ્રવ્યને પોતાનું માન્યું એ પહેલી ભૂલ, અને પછી પાછો એ પર દ્રવ્ય પૂતગળ દ્રવ્યને જીવ આપે એને પરિણામ આવે એ બીજી ભૂલ. જે કરી નથી શકતો એનો એ કરતા થાય છે. મોટું મિથ્યાત્વ છે. એ તો પરદ્રવ્ય જ્યાં જવાનું હતું ત્યાં એને કારણે ગયું છે. એ પૈસા તમારી પાસે જયારે આવવાના હતા ત્યારે તમારી નજીક આવ્યા છે, જવાના હતા ત્યારે ગયા છે. એમાં તમે નકામાના એમાં કરતા થાઓ છો. ધર્મમાં આ વાતને સમજવાની છે. બધા રાગ દ્વેષ બધું ઓછું થઈ જશે, એકદમ તરત જ એમાં પલટો આવી જશે કે આ હું શું લઈને બેઠો છું, આ નાની નાની વાતોની અંદર આ મારું ને આ તારું ને આ હું કરું ને આ તે પેલું તે કર્યું ને આ મેં કર્યું માટે આમ થયું ને તે કર્યું એટલે આમ થયું ને આ બધું શું સવારથી સાંજ સુધી ને ભલા ભગવાન તું શું લઈને બેઠો છે, તું એમાંનું એક પણ કરતો નથી ને માત્ર એવા વિભાવ ભાવમાં આખો દિવસ રહીને તારે શું કરવું, શું છે અનંત કાળથી આમ ને આમ કરતો આવ્યો છે અને એવા એને લીધે થઈ અને આશ્રવને બંધ થયા છે અને જેવા ભાવ કર્યા છે એવા પરિણામ રૂપે તને એવા શરીરો મળ્યા છે, શરીરો તારી સમીપમાં રહ્યા છે, એની સમીપમાં તું રહ્યો છે અને અનાદિનો દુઃખી થઈ રહ્યો છે. જાત જાતના ભાવ અને જેવા ભાવ એવા એવી પર્યાય થાય છે એટલે તિર્યંચમાં જાય છે, દેવમાં જાય છે, નારકીમાં જાય છે, મનુષ્યમાં જાય છે અને એવા પરિણામોને પછી એવા શરીર સાથે રહી અને ભોગવે છે, દુઃખ કરે છે. છોડ બંધ આ બધું છોડને, તું તારા મૂળ સ્વરૂપને સમજને, તું એ બધા ભાવોનો પણ કરતા નથી, તું તારા સ્વભાવ ભાવનો કરતા થઈ જાને. બધું બધું સહેલું જ છે પ્રભુ. અજ્ઞાની એ માને છે એટલે શું થઈ ગયું, એ કઈ સત્ય થોડું છે, એમ વસ્તુનું સ્વરૂપ છે જ નહીં. જો દાનની વાતમાં પણ વાત બહુ સરસ રીતે સમજાવી છે. 169માં પાના ઉપર સૌથી પહેલા શરૂઆતમાં કહે છે, કઈ સ્પષ્ટ કહે છે કે પોતાના ભાવ વડે, પોતાના ભાવ વડે પોતાનો ભાવ થાય પણ પરભાવનું થવું અશક્ય છે. ઉદગળ ભાવોનો કરતા જીવ ક્યારેય થઈ શકે જ નહીં, આ નિશ્ચય છે. જીવ અજ્ઞાન ભાવે પોતાના રાગ ભાવને કરે પણ એનાથી પરભાવનું કરાવવું તો અશક્ય છે. બહુ સરસ વાત છે. કોઈએ એવો પ્રશ્ન કર્યો, જેમ કે વ્યવહારથી જેવા કથનનો શાસ્ત્રમાં કહેવામાં આવ્યા હોય ને એટલે ઘણાને સમજાયા ન હોય એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો, કર્મની વાત લઈ અને પ્રશ્ન કર્યો કે કર્મરૂપી વેરીને હણે, કર્મરૂપી વેરીને હણે તે અરિહંત, આવો અરિહંતનો અર્થ શાસ્ત્રમાં કર્યો છે ને, એટલે કર્મને જીવ હણે, અરિહંત બરાબર છે ને, સર્વકર્મ ને હણનારો એ અરિહંત એમ કર્યો છે ને અર્થ. ઉત્તર આપ્યો છે ગુરુદેવ બહુ સરસ, હા શાસ્ત્રમાં એવા કથન આવે છે કે આત્મા કર્મ બાંધે, આત્મા કર્મને હણે, આત્મા કર્મને છોડે, પણ એ તો બધા વ્યવહારના કથન છે. અહીં તો કહે છે કે આત્મા જડ કર્મને હણી શકતો નથી. બે દ્રવ્ય જુદા છે, બે દ્રવ્ય જુદા છે એટલે પેલા પૂતગળ કર્મને જીવ હણતો નથી, પણ જ્યારે જીવના શુદ્ધ પરિણામ થાય છે એટલે પેલા કર્મને રજકણો જે છે, જે કર્મરૂપે હતા એ બધા છૂટા પડી જાય છે, એ અકર્મરૂપે પરિણમે છે. કર્મને રજકણો જે ભેગા થઈ અને કર્મરૂપે અવસ્થા થઈ હતી એ છૂટા પડે છે તો અકર્મરૂપે પરિણમે છે, એટલે એ પરિણમન તો એનું પોતાનું સ્વતંત્ર છે. જીવને જેવા ભાવ જે રીતે થાય છે, જે પોતે પોતાના શુદ્ધ ભાવમાં જાય છે અને શુદ્ધ ભાવ રૂપે પરિણમે છે તો ત્યારે એને સંવર છે, અને સંવર છે તો આશ્રવ નથી, નવા બંધ પણ થતા નથી, એને એવા વિકારી ભાવ વિકારી પરિણામ પણ થતા નથી, શુદ્ધ પરિણામ એના થાય છે. અને પેલા જે બંધ થયા હતા, જે જળ કર્મના બંધ થયા હતા એના સ્થિતિ બંધ જતા એ પ્રમાણે એ પૂરા થાય છે તો એ કર્મ ખરી જાય છે, એટલે કઈ જીવ એને ખેરવે છે એમ પણ નથી. કર્મને ખેરવનારો જીવ નથી, એ આપોઆપ ખરી જાય છે. જેમ આપોઆપ બંધાયા હતા એમ આપોઆપ એ ખરી જાય છે. એટલે કે કર્મને હણે છે અને કર્મને છોડે છે, ચાર ઘાતી કર્મોનો નાશ કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું એમ નથી. પોતાના ભાવ જે છે તે આસ્તિથી પોતાના છે, પોતે જે કરે છે, આત્મા ભગવાન આત્મા પોતે શુદ્ધ નિર્મળ થાય છે એ પોતાના ભાવ દ્વારા થાય છે, પોતાના સ્વરૂપમાં શુદ્ધ ભાવે પરિણમન કરી ત્યાં સ્થિરતા કરીને થાય છે, એને આપણે ચારિત્ર કહીએ છીએ. અને એમાં એ વધારે વિકાસ કરી અને એ ભાવે સ્થિર થાય છે ત્યારે પેલા જે ઘાતી કર્મો જે છે એ આપોઆપ ખરી જાય છે. પણ એમ નથી કે એ ઘાતી કર્મો અને પકડીને નાશ કરે છે, એમ નથી. આત્મા જયારે રાગ દ્વેષ કરે ત્યારે જે કર્મ બંધાય તે કર્મ એના કારણે બંધાય છે, એ પૂતગળના કારણે બંધાય છે. પૂતગળનું એ કાર્ય છે, જીવનું કાર્ય નથી. અને એ જ રીતે જયારે વિતરાગતા પ્રગટ કરે, ભગવાન આત્મા પોતે વિતરાગતા પ્રગટ કરે ત્યારે જે કર્મ છૂટે છે એ પણ એના પોતાના કારણે છૂટે છે. એમાં કર્મોને કંઈ ભગવાન આત્મા છોડવા જતો નથી. દરેક વખતે કર્મની અવસ્થા જે થવા યોગ્ય હોય તે પોતાથી સ્વતંત્રપણે થાય છે. અહીંયા વિતરાગ ભાવ પ્રગટ કર્યો માટે કર્મની અકર્મરૂપ અવસ્થા થઈ, એટલે કે કારમણ રજકણો છૂટા પડી ગયા, કર્મ રહ્યું નહીં. આવું જ વસ્તુનું સ્વરૂપ છે અને એ જ સમજવાનું છે. હવે ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાંથી આપણે કેટલીક વાતો લઈએ. હજી આ કર્મની માન્યતાના મૂળ એટલા બધા ઘૂસી ગયા છે છેલ્લા કેટલાય વર્ષોથી, સત્ય કોઈએ આવું બહાર લાવ્યું નથી. ગુરુદેવે જે આ પરમ સત્યને બહાર લાવ્યું એવી દ્રઢતાપૂર્વક છેલ્લા કેટલાય વર્ષોમાં આ વાત બહાર આવી નથી. સમયસાળ તો લોકો વાંચતા હતા, દિગંબરમાં સમયસાળ વંચાતું હતું, પણ આ વાત જે ગુરુદેવે બહાર લાવી એ વાત કોઈએ બહાર લાવી નહોતી. ક્યાંક ક્યાંક કોક મુનિઓને થોડીક વાત હતી, પણ સમાજની અંદર દિગંબર હોય કે શ્વેતાંબર હોય, ગમે તે સંપ્રદાય હોય, એમાં તો આ વાત હતી જ નહીં. ધર્મ વિશેની માન્યતાઓ ઊંધી જે અત્યારે પ્રવર્તી રહી છે એ વાત જ રહી હતી. ગુરુદેવે આમાં ઘણી સ્પષ્ટતાઓ કરી છે. અને એમાં એમ હોવા છતાં પણ જે જૂની માન્યતાઓ લઈને બેઠા છે ને જે લોકો, એને હજી ઘણા શંકા અને ઘણા સંશયો થયા કરે છે. એટલે એક પ્રશ્ન હજી પાછો તોય પૂછ્યો, અહીંયા 170માં પાના ઉપર પ્રશ્ન મૂક્યો છે કે કર્મનો કાંઈક પ્રભાવ તો પડે છે કે નહીં, કર્મનો કાંઈક પ્રભાવ તો પડે છે કે નહીં. જો આ પ્રશ્ન આવ્યો એટલે ઘણાના મનમાં થયું કે હા હા આ જાણવું પડશે, કર્મનો પ્રભાવ તો કંઈક હોવો જ જોઈએ, નહીતર આ બધું કેવી રીતે થાય. આ ટકલી વાત કરી આપણે 170 પાના સુધી આ ચોથું પ્રવચન રત્નાકર કરી રહ્યા છીએ. આની પહેલા ત્રણ થયા, તોય હજી અહીંયા આપણે સ્વાધ્યાયમાં પણ ઘણાને એમ થતું હશે કે હા કંઈક હોવું તો જોઈએ, શું આપે છે ગુરુદેવ એનો ઉત્તર, લાવો જાણીએ. કેમ કે એ મૂળિયા બહુ ઊંડા ઉતરી ગયા છે, મિથ્યા માન્યતાના મૂળિયા બહુ ઊંડા ઉતરી ગયા છે, એટલે હજી એને ઊંધી માન્યતા બહુ થાય છે. કર્મ કરે કર્મ કરે કર્મ કંઈક કરે, કર્મને લીધે થઈને બધું થાય, જેના ઉપર 100 સ્લાઇડ બની જાય. પણ કર્મથી જીવ ભિન્ન છે એની એક સ્લાઇડ પણ ન બનતી હોય, એટલે એ જે એ મિથ્યા માન્યતાના મૂળિયા કેટલા ઊંડા છે. દિગંબરની અંદર પણ આવા શાસ્ત્ર પડ્યા છે, છતાં પણ હજી એમ જ છે. વ્યવહાર નહીંના કથનોને વ્યવહાર નહીંના સમજે નહીં અને એને નિશ્ચય માનીને ધર્મમાં પ્રેરાય છે, એટલે આ બધી ભૂલ થાય છે. બહુ સરસ પ્રશ્ન છે, કર્મનો કંઈક તો પ્રભાવ પડે કે ન પડે. ગુરુદેવે સ્પષ્ટ જવાબ આપ્યો છે, ના, કોઈ પ્રભાવ એનો પડતો જ નથી. ચોખ્ખો જવાબ આપી દીધો છે, કર્મનો કાંઈક પ્રભાવ તો પડે છે કે નહીં, નથી પડતો. પહેલા પોતે જાતે આપણે બધાએ એનો ઉત્તર આપણે જાતે નક્કી કરવો જોઈએ. જેટલો આપણે અભ્યાસ કર્યો છે, જેટલો સ્વાધ્યાય કર્યો છે, એ પ્રમાણે પહેલા તો ઉત્તર આપણે જાતે નક્કી કરવો ને, પછી ગુરુદેવે જે ઉત્તર આપ્યો છે એને વાંચવો સમજવો જોઈએ. ખરી રીત તો એ છે. અહીંયા ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે પ્રભાવનો અર્થ શું, પ્રભાવ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે. પ્રભાવ એટલે જળની પર્યાય, એનાથી જીવને વિકાર થાય એની અહીંયા ના પાડે છે. પ્રભાવ પડવો એટલે કંઈક કોઈ પર્યાયમાં ફેરફાર થવો, એટલે પર્યાય થવી, એમ જ પ્રભાવ પડે ને, બીજો શું પ્રભાવ પડે. પ્રભાવ પડે એટલે સામી વ્યક્તિમાં કે એ કોઈ પણ સામા પદાર્થની અંદર એનો પ્રભાવ પડે, તેમાં કંઈક ફેરફાર થાય, એટલે પર્યાય થવી. અને એવી પર્યાય થાય એટલે એ પરિણમન થાય, એ પરિણમન પેલું બીજું દ્રવ્ય આ દ્રવ્યની અંદર કરાવે એમ બને નહીં. એટલે પેલા પૂતગળ કર્મ એનાથી જીવને વિકાર થાય એમ બને નહીં. કર્મનો ઉદય એ જડના પરિણામ છે, એ જીવના વિકારી પરિણામને કરે એ વાતનો અહીંયા નિષેધ કર્યો છે. એમ થઈ શકે નહીં. કર્મ ઉદયમાં આવે છે, એ કર્મ જડ છે અને ઉદય છે એ સંયોગો, એ બધું જડ છે. ત્યારે ભગવાન આત્મા ચેતન છે અને ભગવાન આત્મા ચેતનના પરિણામો વિકારી ભાવે વિભાવ ભાવે થાય તો એમાં પણ એ કંઈ કરે નહીં. જીવના વિકારી પરિણામને એ કરે નહીં. જીવના પરિણામ અને પુદ્ગલના પરિણામને પરસ્પર કરતા કર્મભાવ છે જ નહીં. અજ્ઞાન દશામાં જીવ પોતાના વિકારી ભાવોનો કરતા છે. અજ્ઞાન દશામાં એ વાત આપણે લીધી છે અને ખરેખર એ એમ નથી. નિશ્ચયથી તો જીવ વિકારી ભાવોનો કરતા નથી. નિશ્ચયથી એટલે કે જે સત્ય છે એ પ્રમાણે જોઈએ તો જીવ પોતે વિકારી ભાવોનો એટલે કે રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભના ભાવોનો નિશ્ચયથી કરતા નથી. કેમ કે જીવની અંદર એવો કોઈ ગુણ નથી. કેમ કે સિદ્ધને એવા વિકારી ભાવ થતા નથી. જો સિદ્ધને વિકારી ભાવ થતા હોય તો એનો અર્થ એમ થાય કે જીવની અંદર એવો ગુણ છે અને બધી જ જીવની અવસ્થાઓમાં સંસારી અવસ્થા હોય કે સિદ્ધની અવસ્થા હોય કોઈ પણ અવસ્થાઓમાં એને વિકાર થયા કરે. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ થયા કરે. પણ આવું બનતું નથી એટલે આપણે એ વાત તો સ્વીકારી છે કે નિશ્ચયથી ખરેખર સત્ય તો એ છે કે જીવ રાગ દ્વેષના વિકારી ભાવોનો કરતા નથી. પણ અજ્ઞાન અવસ્થામાં મૂંડ મિથ્યા દ્રષ્ટિ બિચારો જીવ એવા ભાવે પરિણમે છે કે હું આ ક્રોધ કરું છું, હું માયા કરું છું, હું લોભ કરું છું, હું ભય પામું છું, હું રતિક ભાવે પરિણમું છું. આ બધા ભાવો એ બધા ભાવોનો એ પોતે કરતા અજ્ઞાન ભાવે થાય છે. એટલે અહીંયા કહ્યું કે અજ્ઞાન દશામાં જીવ પોતાના વિકારી ભાવોનો કરતા છે થાય છે. પણ તે છતાં પણ અન્ય વસ્તુ અન્ય ભાવો પર ભાવો એટલે કે પુદ્ગળના ભાવો જળ કર્મના ભાવો એનો તો ક્યારેય કરતા થતો નથી. એટલે બંને વાતને અહીંયા આ રીતે સિદ્ધ કરી દીધી અને ઘણી બધી બીજી બધી વાત આપણને સમજાવી. હજી અહીંયા એક બીજો પ્રશ્ન પણ લીધો છે કે પ્રભુ આપના પ્રભાવથી હજારો માણસો સમજે છે ને ગુરુદેવની સામે પ્રશ્ન મૂક્યો છે. આ પ્રશ્ન જે કરનાર છે થોડાક હોશિયાર છે. આપના પ્રભાવથી તો આ બધા માણસો બધા સમજ્યા ને, જ્ઞાન થયું ને. હમણાં તો આપણે વાત કરી કે ગુરુદેવ આ સત્ય ને બહાર લાવ્યું અને આપણે સમજ્યા. તો વ્યવહાર નહીં ના કથન છે પ્રભુ, વ્યવહાર નહીંથી એમ કહેવામાં આવે. જીવ સમજે છે પોતે પોતાના કારણે સમજે છે, એ એની પોતાની જ્ઞાન ક્રિયા છે. આપણે તો દરેક વખતે લખીએ છીએ. મને જયારે જયારે કોઈ કંઈક વાત લખે છે કે આ બહુ સરસ તમે સમજાયું, આમ છે તેમ છે, એવી મેઇલ જયારે જયારે આવે છે ત્યારે મારું હંમેશા પહેલું સેન્ટેન્સ આ જ હોય છે કે પ્રભુ એ આપની જ્ઞાન ક્રિયા અને એ વખતની એ આપની પર્યાય, બીજું કંઈ નથી. એમાં શાસ્ત્ર આ જ છે, વાણીના કારણે નીકળે છે. પણ એ વખતે તમારી જે જ્ઞાન ક્રિયા થાય છે ને તમે જે સમજો છો તે તમારા પોતાનો પુરુષાર્થ છે, એમાં બીજું કંઈ નથી. ગુરુદેવે પણ બહુ સરસ જવાબ આપ્યો છે. મારા પરિણામથી સમજે એવું ગુરુદેવ સ્વીકારે? જ્ઞાની પુરુષ, મહાપુરુષ, ભાવિ તીર્થંકર, જેની જેની તત્વની વાત સાંભળવાની અને સમજવાની યોગ્યતા હોય છે તે પોતાના કારણે આવે છે, સાંભળે છે અને સ્વતંત્ર પોતાની તેવી યોગ્યતાથી સમજે છે. કેટલો સરસ જવાબ આપ્યો છે. જેની જેવી યોગ્યતા છે એ પોતે પોતાની જાતે સમજે છે. તત્વની વાત સાંભળવાની સમજવાની યોગ્યતા એની પોતાની છે જીવની, અને એ માટે એ ત્યાં સુંદર આવે છે, સાંભળે છે અને સ્વતંત્રપણે પોતે પોતાની એવી યોગ્યતાથી સમજે છે. એ એનું ઉપાદાન છે, એનો પુરુષાર્થ છે, નિમિત્ત એમાં કાંઈ કરતું નથી. ગુરુદેવનું નિમિત્ત છે, શાસ્ત્રનું નિમિત્ત છે. કઈ જ્ઞાન થાય, સત્ય વાત સમજાય ત્યારે એવા ઉચિત નિમિત્ત જ હોય. ઉચિત નિમિત્ત એવું શાસ્ત્રમાં કથન છે, ઉચિત નિમિત્ત હોય. તમને જ્ઞાન થાય ત્યારે, જ્ઞાન થાય ત્યારે એવા જ નિમિત્ત હોય. શાસ્ત્રના ગુરુના જ્ઞાની પુરુષોના એવા જ નિમિત્ત હોય. એટલે આ નિમિત્ત અને ઉપાદાનની સ્વતંત્રતાની વાત લોકોને સમજવી ઘણી કઠણ પડે છે. અહીં તો સ્પષ્ટ કહ્યું છે. શું કહ્યું છે આ ગાથામાં? એ ફરી પાછું ગુરુદેવ કહે છે અને સમાપન કરે છે કે જીવના વિકારી પરિણામ અને કર્મબંધની પર્યાયને પરસ્પર નિમિત્ત નૈમિતિક સંબંધ હોવા છતાં બંને વચ્ચે કરતા કર્મ સંબંધ નથી.
ગુરુદેવના નિમિત્તે આપણું ઉપાદાન એ વખતે એવી યોગ્યતાને કારણે જે જ્ઞાન ક્રિયા કરે છે તેને માટે ગુરુદેવ કહે છે કે ભાઈ એ તારી જ્ઞાન ક્રિયા છે, એ તારી સમજ છે. મહાપુરુષોને ક્યારેય એમ નથી હોતું કે હું બધાને સમજાવું છું માટે સમજે છે, એમ તો ક્યારેય અંતરમાં હોતું નથી. શુભ ભાવ હોય છે કે બધા સમજે, બધા સમજે. ગુરુદેવને એવો ખૂબ શુભ ભાવ થયો, એટલો બધો શુભ ભાવ થયો કે બધા સમ્યક દર્શન પામે, સમ્યક દર્શન બધા પામે. જે ત્યાં સોનગઢમાં જેટલા આવ્યા એ બધા સમ્યક દર્શન પામે એવો એમનો ભાવ 45-45 વર્ષ સુધી રહ્યો. સમ્યક દ્રષ્ટિ મહાપુરુષ પોતાના સ્વરૂપમાં વારંવાર જતા હતા, પ્રવચન કરતા કરતા પણ અંદરમાં ઉતરી જતા હતા. એવા કે ગુરુદેવને આવો ભાવ ખૂબ થયો અને એને કારણે આવો ભાવ જે થયો એને કારણે એવા ભાવની પૂર્તિ થાય એવો એમને કર્મનો બંધ પડ્યો. એવા ભાવની પૂર્તિ થાય, એવો ભાવ સફળ થાય એવા કર્મનો બંધ પડ્યો. હવે એવો ભાવ સફળ ક્યારે થાય કે એમના દ્વારા લોકો પામે, સમ્યક દર્શન થાય, એવો ભાવ સફળ થાય એ માટે એમને તીર્થંકર નામ ગોત્ર બંધાવ્યું. એટલે તીર્થંકર થઈ અને પછી જે અત્યારે વર્તમાનમાં જે આપણને જે જ્ઞાનની લાણી કરી, આપણને જ્ઞાનના ધોધ વેવડાવીને જે વાત કરી છે, એના કરતા પણ સર્વોત્કૃષ્ટ જ્ઞાનની વાત એ એમની ઓમકાર ધ્વનિમાં આવશે. અને એ વખતે જે અત્યારે ભાવ કર્યા હતા એ ભાવની પૂર્તિ થશે. ગુરુદેવ તીર્થંકર થશે ત્યારે ઓમકાર ધ્વનિમાં એ પૂર્ણ જ્ઞાન આવશે અને એ પૂર્ણ જ્ઞાન દ્વારા એમના જે ભાવ છે એની પૂર્તિ થશે. પણ એ વખતે એ ભાવની પૂર્તિ થશે ત્યારે એ તીર્થંકર ભગવાન પોતે તો પોતાના સ્વરૂપમાં સ્થિર હશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખધામ.